સત્યભામાના અંતરમાં આનંદનો ઉદધી ઉછરી રહ્યો હતો. અતીતની વાતો વાગોળતા ઓર મીઠાશ અનુભવી રહ્યા. અરે, શ્યામ સુંદરને મારા પર કેટલો સ્નેહ છે. મેં એમની પાસે પારિજાતકનું એક પુષ્પ માંગ્યું અને તે મારે માટે સ્વર્ગમાંથી આખો છોડ ઉખાડી લાવ્યા. આ હા હા, એની સુગંધ કેવી અનુપમ છે. સારી એ દ્વારકા નગરી સુગંધથી મહેક મહેક થઈ રહી છે. આ પછી સર્વરાણીઓમાં મારો પ્રભાવ વધી ગયો છે. આમ મનમાં વિચારનો રેંક ચાલી રહ્યો હતો ત્યાં તો સામેથી નારદજી આવતા દેખાયા. આમ તો આંતરે દિવસે એ આવતા હતા, પણ આજે તો નારદજીને જોતા સત્યભામાને ઓર આનંદ થયો. પારિજાતકનો છોડ લાવવામાં દોરી સંચાર એમનો જ હતો, એટલે નારદજીને જોતા જ સત્યભામાને ઓર આનંદ થયો. સામે જઈને સ્વાગત કર્યું, સુવર્ણ સિંહાસન પર બેસાડી વિધિવત પૂજન કર્યું અને કહ્યું, બ્રહ્માન દર્શન આપીને આજે આપે ખૂબ કૃપા કરી. આપના દર્શન પ્રાણી માત્રને પ્રસન્નતા પ્રદાન કરે છે, પરંતુ મારે માટે તો આપ સ્વયં સાક્ષાત મંગલરૂપ છો. આપની કૃપાથી જ મારા આંગણમાં પારિજાતનો છોડ રોપાયો. આપ હો નહીં અને આ છોડ મૃત્યુલોકમાં આવે નહીં. આપને જોતા મારા મનમાં બે ચાર પ્રશ્નો ઉઠ્યા છે, આપ કહો તો નિવેદન કરું. હા હા, પૂછો ને, એમાં સંકોચ શા માટે રાખો છો? નારદજીએ વીણાને એક બાજુ મૂકતા કહ્યું, બ્રાહ્મણ, મેં પૂર્વજન્મમાં એવું કયું સુકૃત કર્યું હતું કે જેના પુણ્ય પ્રભાવે આ જન્મે મને શ્યામ સુંદર જેવા સ્વામી મળ્યા છે, અને આ જન્મમાં તેઓ કયું કર્મ કરવાથી મને જન્મોજન્મ આ જ પતિ પ્રાપ્ત થાય. શિખાને ગાંઠ વાર્તા વાર્તા નારદજી બોલ્યા, સત્યભામાજી, આજે તો આપે જળની વાત પૂછી. આપને જન્મોજન્મ સુધી શ્યામ સુંદર જેવો રસિક પતિ જોઈએ છે ને? નહીં નહીં, આપ પ્રશ્ન સમજવામાં ભૂલ કરી રહ્યા છો. એમ લાગે છે મારે શ્યામ સુંદર જેવો રસિક નહીં, પણ શ્યામ સુંદર જ જોઈએ છે. તમે વળી મારા શબ્દોમાં સુધારો ક્યાં કરો છો? સત્યભામાજીએ સુધારો કરતા કહ્યું, બરાબર, જન્મોજન્મ શ્યામ સુંદર જ પતિ રૂપે પ્રાપ્ત થાય એવું આપ ઈચ્છો છો ખરું ને? એ માટે તો તમારે શ્યામ સુંદરને તોરીને એમના વજન જેટલું સુવર્ણ બ્રાહ્મણને દાન આપવું પડે. આટલું કરો તો જ જન્મોજન્મ શ્યામ સુંદર પતિ રૂપે મળે. ઓહો હો, એમાં તે સી મોટી વાત છે. મારા ઘરમાં ધનની કંઈ કમી નથી. શુભ કામમાં વરી મુહૂર્ત શું જોવાનું? આજે જ શ્યામ સુંદરને પ્રાજવામાં બેસાડીને સુવર્ણથી એમને તોલું અને એ ધન સુપાત્રને દાનમાં આપું. અને હા, કુપાત્રને દાન થઈ ગયું તો મહાદોષ લાગશે. નારદજી, મારે સુપાત્ર કુપાત્રની ભાનગઢમાં પડવાનું નથી. આપ બ્રાહ્મણ છો, સુપાત્ર છો, પછી મારે ચિંતાશી? કૃપા કરીને મારું તુલાદાન આપ જ સ્વીકારો જેથી મારી મનોકામના પૂર્ણ થાય. સત્યભામાજી, આ જરો જથામાં મને ક્યાં નાખો છો? હું વળી ક્યારે દાન દક્ષિણા લઉં છું? ભલે તમે ન લેતા હો, પણ મારે ખાતર આ તુલાદાન તો તમારે જ સ્વીકારવું પડશે. ભલે, આપનો આગ્રહ છે, પછી કંઈ ના પડાશે? કરો તૈયારી. વચ્ચે વચ એક મોટું ત્રાજવું બાંધ્યું, વિધિવત એનું પૂજન કર્યું. મંગલ વાઘો વાગવા લાગ્યા. એટલામાં તો શ્યામ સુંદર પધાર્યા. સત્યભામાજીના મહેલમાં આનંદ ઉત્સવ થતો જોઈને પૂછ્યું, પ્રિયે આજે આ શાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે? નાથ, આજે મારે થોડુંક દાન કરવું છે. દાન? આજે કંઈ પર્વ નથી, તહેવાર નથી, આ દાનની વાત આજે ક્યાંથી સૂજી? ત્યાં તો સામેના સિંહાસન પર નારદજીને બેઠેલા જોયા. બંનેની આંખો મળતા નારદજીએ ઉઠીને શ્યામ સુંદરના ચરણોમાં વંદન કર્યા. શ્યામ સુંદર સમજી ગયા અને ખડખડાટ હાસ્ય વેરતા કહ્યું, હા હવે સમજણ પડી, કેમ નારદજી આ બધું શું માળ્યું છે? નારદજીએ વીણાની ખૂંટી તંગ કરતા કહ્યું, આ સત્યભામાજીને દાન કરવાનો વિચાર આવ્યો. મેં કહ્યું, તુલા દાન કરો, એનું પુણ્ય અધિક મળે છે. એમ ત્યારે તો ભુવાએ ઘર ભણી નારિયેળ નાખવા વિચાર્યું છે એમને. ભગવાન એ તો એમ જ હોય ને, આમ તો હું દાન દક્ષિણા લેતો નથી, લઉં એ દિવસે તો ન્યાલ થઈ જાઉં, એવું જ લઉં. પાય પૈસામાં ક્યાં હાથ નાખો? સત્યભામાજીએ ત્રાંબાકુડીમાં હુંફારું જર કાઢતા કહ્યું, નાથ હવે બાજોઠ પર બેસીને સ્નાન કરી લો. મારે હવે સ્નાન કરવાનું? તારે દાન દેવાનું, નારદજીને તો લેવાનું, અને સ્નાન મારે કરવાનું? ભગવાન હવે જરા ઉતાવળ કરો ને. શ્યામ સુંદર હસતા હસતા બાજોઠ પર બેસી ગયા. સત્યભામાએ સ્નાન કરાવી એમનું પૂજન કર્યું. સુંદર વસ્ત્ર આભૂષણ પહેરાવી રાજવાના એક પલ્લામાં બેસવા વિનંતી કરી. અરે એમ હું જાતે શાનો બેસું? તમારે મને તોલાવો હોય તો તમે મને જાતે ઉઠાવીને રાજવાના પલ્લામાં મૂકો. તોલનારા પોતે કાચલાને રાજવામાં નથી મૂકતા? અરે ભગવાન, તમને કોણ ઉપાડી શકે? તમને ઉપાડવા તો બાજુ પર રહ્યા, પણ આપના ભારની પણ કલ્પના થઈ શકે એમ નથી. એટલે જ તારા પિતાએ મારા પર મણી ચોર્યાનો આરોપ મૂક્યો હતો. એમની કલ્પનામાં તો હું ધનલોભી જ હતો ને. પિતાનું ઘસાતું સાંભળતા જ સત્યભામાજી ખીજાઈ ગયા અને બોલ્યા, અરે આજે આ પોપડા ક્યાં ઉખેડવા માંડ્યા? મારા પિતાએ જે કર્યું એ ભૂલથી કર્યું હતું. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. હું તો એને ભૂલ નથી માનતો. જે થયું તે સારું થયું. જો તેમણે એવું કલંક મારે માથે ન ચડાવ્યું હોત તો મારો ને તારો મેરાપ જ ક્યાંથી હોત? કાં તો તું કૃતવર્માની પત્ની બનત, કાં પ્રસેનની અથવા અક્રૂરજીની. જે થયું તે સારું થયું, નહીંતર તારા દર્શન દુર્લભ થઈ જાત. આ બધું સાંભળતા જ સત્યભામાજી એકદમ ખીજાઈ ગયા અને બોલ્યા, અરે તમને તો જ્યારે ને ત્યારે બસ મસ્કેરી જ સૂજે છે. ઘરમાં કયો પ્રસંગ ચાલે છે, કોણ ઊભું છે એ તો આપ જોતા જ નથી. હું તમને હાથ જોડું છું, આ નારદજી પણ ખોટી થઈ રહ્યા છે. નારદજીને ઉતાવળ હોય તો નારદજી ઉઠાવીને મને રાજવામાં મૂકે, એમાં એમનો સ્વાર્થ છે. તું દાન આપનારી છે અને એ લેનારા છે. હું તો માત્ર કાચલાને સ્થાને છું. તને પુણ્ય મળવાનું છે, નારદજીને ધન મળવાનું છે. મને તો ઠનઠન ગોપાર. નારદજીએ કહ્યું, પ્રભુ આપને ઉઠાવવા એ તો મારા ગજાની બહારની વાત છે. હા, ઉઠાવી શકે એમ હોય તો સત્યભામાજી, હું આપને ઉઠાવીને ત્રાજવાના પલ્લામાં મૂકું અને મને ધન મળે તો એ બદલો મળ્યો ગણાય. મને દાન આપવું હોય તો આપો, નહીંતર હું તો આ ચાલ્યો. ધનની આશાએ તો હું અહીં આવ્યો જ નહોતો. નહીં નહીં નારદજી, એમ ચાલ્યા જવાનું નથી. આજે તો તુલાદાન લઈને જ જવાનું છે. સત્યભામાજીએ કહ્યું. સત્યભામાજીએ શ્યામ સુંદરને વિનંતી કરતા કહ્યું, પ્રભુ મસ્કરીની એ હદ હોય, ચાલો ખૂબ મોડું થઈ ગયું છે, ચાલો ત્યારે મને કોઈ ઉચકીને ન મૂકે તો જાતે બેસવાનું રહ્યું. એમ કહીને શ્યામ સુંદર હસતા હસતા રાજવાના પલ્લામાં બેસી ગયા. એ પલ્લું ભૂમિ સાથે જડાઈ ગયું. સત્યભામાજીએ હરખાતે હૈયે બીજા પલ્લામાં સુવર્ણ રત્ન માણેક લાવીને મૂકવા માંડ્યા. પરંતુ ભગવાનનું પલ્લું ટસનું મસ ન થયું. સત્યભામાજીને અંગે અંગ પરસેવો વરી ગયો. છેવટે અંગ પરના બધા જ આભૂષણો ઉતારીને પલ્લામાં મૂકી દીધા. પરંતુ પલ્લું ન હાલે કે ન ચાલે, એમના પલ્લામાં મૂકવા જેવી કોઈ વસ્તુ ન રહી. હવે શું લાવીને મૂકવું એ ચિંતા સત્યભામાજીને સતાવી રહી. ભગવાને મંદ મંદ હસતા કહ્યું, કેમ રાણીજી, મને તોલતા તોલતા દેવાનું નીકળી ગયું કે શું? સત્યભામાજી શરમના માર્યા નીચું જોઈ ગયા. વિચાર કરતા કરતા યાદ આવ્યું કે સ્વર્ગમાંથી આણેલું કલ્પવૃક્ષ બાકી છે, એ મૂકી દઉં. એમ વિચારીને તેઓ કલ્પવૃક્ષ માટે બગીચામાં દોડ્યા. ત્યાં તો પાછળ પાછળ નારદજી આવ્યા અને બોલ્યા, મહારાણીજી, એક શું લાખ કલ્પવૃક્ષ મૂકશો ને તોય ત્રિભુવન પતિ છે એ તો સારાએ બ્રહ્માંડના ભાર લઈને બેઠા છે. એમના ઉદરમાં અગણિત બ્રહ્માંડ છે. સામાન્ય ધન રાશિથી એમને કેવી રીતે તોલાય? એમને તો કોઈ ભક્તિવાન જ વશ કરી શકે. કહો તો એક ઉપાય બતાવો. અરે, ત્યારે બોલતા શું નથી, બતાવો શું કરવાથી ભગવાનનું પલ્લું ઊંચું ઊઠે? અરે, એક કામ કરો, આ કલ્પવૃક્ષને મૂકવા કરતાં એક તુલસી પત્ર લાવીને સામેના પલ્લામાં મૂકી દો, પછી જુઓ એમનું પલ્લું ઊંચું થાય છે કે નહીં. તુલસીજીએ ભગવાનને વશ કર્યા છે. ભલે આપ ભગવાનને 56 ભોગ ધરાવો, પણ જ્યાં સુધી એમાં તુલસી પત્ર પધરાવવામાં ના આવે ત્યાં સુધી ભગવાન એનો સ્વીકાર કરતા નથી. આ સાંભળતા સત્યભામાજીનું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. તરત જ એક તુલસી પત્ર લાવીને સામેના પલ્લામાં મૂકી દીધું. તુલસી પત્ર મૂકતા જ ભગવાનવાળું પલ્લું ઊંચું થયું. બીજી જ પરે એમને ભાન થયું, અરે, નાહકની મનમાં ફૂલાયા કરું છું કે હું જ ભગવાનને અતિ પ્રિય છું. પ્રભુને પ્રિય તો તુલસીજી છે, માટે તુલસીનું બીજું નામ હરિપ્રિયા છે. શ્યામ સુંદરે પલ્લામાં બેઠા બેઠા પૂછ્યું, અરે, તમે બેઉ જણાએ ભેગા થઈને મને તોરી લીધો. મને એમ હતું કે હું અજય રહીશ, પણ તમે બેઉ જણાએ ભેગા થઈને મને હરાવી દીધો, હવે તો ઉતરી જાઉં ને. નારદજીએ શ્યામ સુંદરને વંદન કરતા કહ્યું, પ્રભુ, આપ તો અપરાજય છો, અન્ય વ્યક્તિથી પરાજય પામવો એ આપના સ્વભાવમાં નથી, પણ હા, આપના અન્ય આશ્રિત ભક્તોથી સ્વયં હાર સ્વીકારી લો છો, એ તો આપનો સહજ સનાતન સ્વભાવ છે. એમ કહીને નારદજીએ પલ્લામાંનું ધન એકઠું કરી પોટલી બાંધીને બ્રહ્મલોક બાજુ પ્રયાણ કર્યું. નારદજીના ગયા બાદ સત્યભામાએ ભગવાનના પાદ પદ્મોમાં પ્રણામ કર્યા અને અનુરાગભરી દ્રષ્ટિથી શ્યામ સુંદરને નિહાળી રહ્યા. શ્યામ સુંદર પણ અત્યંત સ્નેહભરી દ્રષ્ટિએ એમને જોતા રહ્યા અને મન મંદ હાસ્ય વેરતા પૂછ્યું, પ્રિય, કેમ, શું વિચારી રહી છે? સત્યભામાજીની આંખોમાં આનંદ આશ્રુ ઉભરાઈ આવ્યા અને એને પાલવ વડે લૂછતા લૂછતા કહ્યું, નાથ, આજ સવારથી મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે મેં પૂર્વજન્મમાં એવા કયા પુણ્ય કર્યા છે કે આ જન્મમાં મને આપ પ્રાપ્ત થયા છો? નાથ, આપ જ મને બતાવો કે પુનર્જન્મમાં હું કોણ હતી, મારાથી એવું કયો પુણ્ય કર્મ થયું કે જે પુણ્ય પ્રભાવે મને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું, એવું મેં કયું પુણ્ય કર્યું કે જેના ફળ સ્વરૂપે મારા આંગણામાં આ કલ્પવૃક્ષ રોપાયો? શ્યામ સુંદરે કહ્યું, પ્રિય, પૂર્વજન્મમાં તે ભગવાનના મંદિરની સન્મુખ તુલસીજીનો એક છોડ રોપ્યો હતો, એના ફળ સ્વરૂપે આજે તારા ઘર સામે કલ્પવૃક્ષ રોપાયું છે. એમ નહીં, મને મારા પૂર્વજન્મનો વૃત્તાંત વિસ્તારથી કહો. હું એ જન્મમાં કોણ હતી? મેં એવા કયા શુભ કાર્યો કર્યા? ભલે તો સાંભળ. સતયુગના અંતમાં કનકપુરીમાં દેવશર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. અત્રિકુરમાં ઉત્પન્ન થયેલો એ વેદ વેદાંતમાં પારંગત હતો. નિત્ય નિયમ મુજબ અગ્નિ હોમ કરતો અને ગાયત્રીના જપમાં મગ્ન રહેતો, સૂર્યની ઉપાસના કરતો. એની પાસે અનેક વિદ્યાર્થીઓ ભણવા આવતા, સૌને એ પ્રેમથી ભણાવે. દેવસરમાં સંતોષી જીવ હતો એટલે એને કોઈ જાતનું દુઃખ ન હતું. પત્ની પણ સુશીલ અને ધર્મપરાયણ હતી. દુઃખ હતું તો એક જ વાતનું, કે એમને શેર માટીની ખોટ હતી. ભગવાને એમનું એ દુઃખ પણ દૂર કર્યું. વૃદ્ધાવસ્થામાં એમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો. ખૂબ જ પ્રેમથી એનું લાલન પાલન કરવા માંડ્યું. શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ એ દિન પ્રતિદિન મોટી થવા લાગી. એનું નામ પાડ્યું હતું ગુણવતી. અનેક શિષ્યોમાં ચંદ્ર નામનો એક શિષ્ય દેવશર્માને ખૂબ વાલો. જ્યારે દીકરી ઉંમરલાયક થઈ ત્યારે તેનું લગ્ન ચંદ્ર સાથે કરવામાં આવ્યું. લગ્નને બીજે જ દિવસે દેવસરમાં જમાઈ ચંદ્રને લઈને વનમાં ફર, ફૂલ, કુશ તથા સમધી લેવા ગયા. ચાલતા ચાલતા ગંગા કિનારે પહોંચી ગયા. ત્યાં એક રાક્ષસના સંજામાં સપડાતા એક ક્રૂર રાક્ષસે બંનેને મારી નાખ્યા. બંને ધર્માત્મા હતા. બંનેએ સારી એવી ઉપાસના કરી હતી. ગંગા તટ પર કુશાવર્ત જેવા પરમ પાવન ક્ષેત્રમાં એમનું મરણ થયું હતું. આથી એ બંનેને વૈકુંઠની પ્રાપ્તિ થઈ. બંને ભગવાન વિષ્ણુના પ્રિય પાર્ષદ બનીને સ્વર્ગમાં નિવાસ કરવા લાગ્યા. વિષ્ણુ, શિવ, શક્તિ, સૂર્ય તથા ગણપતિ એ પાંચે એક જ સ્વરૂપ છે. એક જ ભગવાને ભક્તો માટે પાંચ રૂપ ધર્યા છે. આમાંથી કોઈ પણ એકની ઉપાસના કરનારા દેવશર્માને પણ વૈકુંઠ પ્રાપ્ત થયું. આ સમાચાર ગુણવતીને મળ્યા ત્યારે તો એના દુઃખનો પાર ન રહ્યો. દુઃખની મારી એ મૂર્છિત થઈ ગઈ. આખો સંસાર એને સૂનો સૂનો લાગવા માંડ્યો. એની માતાએ એને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ જેનું સૌભાગ્ય છીનવાઈ ગયું હોય એનું મન એમ કેમ માને? એમાંય આ તો 12 વિદ્વાન જેણે પતિ સુખનો અનુભવ નથી કર્યો એના દિલની વેદના બીજાને ક્યાંથી સમજાય? દુઃખનો ઓસાર દાડા એ ન્યાયે ધીમે ધીમે એના હૈયાનો કારમો ઘા રૂજાવા લાગ્યો. ઘરમાં જે કંઈ રાચ રચેલું હતું એ બધું વેચી સાટીને પિતા અને પતિનું શ્રાદ્ધ કર્મ કર્યું. પતિના પરલોક ગમન પછી સ્ત્રીનો સંબંધ પરમેશ્વર સાથે બંધાય છે. આથી ગુણવતીએ પોતાનું મન પરમેશ્વરમાં પરોવ્યું અને એમની આરાધનામાં લાગી ગઈ. કુદરતનો એક કાનૂન છે કે જ્યારે ઠેસ વાગે છે ત્યારે ઉપરા ઉપરી લાગે છે. એક તો પિતા ગયા, પતિ ગયા, એની પાછળ એની માતા પણ ચાલી નીકળી. ગુણવતી એકલી અટૂલી રહી ગઈ. દેવી ગુણવતીને આટલું બધું દુઃખ પડ્યું છતાંય એ હિંમત ન હારી. આ સ્થાને બીજી કોઈ સ્ત્રી હોત તો સંસાર સુખ ભોગવવાની લાલસામાં ગામ છોડીને બીજે ક્યાંય જતી રહ્યું હોત અને બીજા કોઈ પુરુષ સાથે લગ્ન કરીને સંસાર સુખ ભોગવતી હોત, પણ ગુણવતીએ એવું કંઈ ન કર્યું. એ તો ગામમાં જ રહીને મારી ભક્તિ કરવા માંડી અને શેષ જીવન શાંતિથી વિતાવવા લાગી. પ્રિય, વૈધવ્ય જેવું બીજું કોઈ દુર્ભાગ્ય નથી. વૈધવ્ય પ્રાપ્ત થયા પછી જે વિષય ભોગમાં ફસાય છે એનો ઉદ્ધાર થવો ખૂબ કઠિન છે, કારણ કે વિષય સુખનું આકર્ષણ એવું પ્રબળ છે કે સ્ત્રી એના વિના રહી શકતી નથી. મૃત્યુ વેળાએ જે જે પુરુષો સાથે એનો સંબંધ થયો હોય છે એ બધા એને યાદ આવે છે. અંતે મતીસો ગતિ એ ન્યાયે બીજા જન્મમાં એ વેશ્યા યા વ્યભિચારી બને છે. વિધવા સ્ત્રી મન મજબૂત કરીને પોતાનું મન મારામાં લગાવી દે તો એનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં પલટાઈ જાય છે. ગુણવતીએ સારી ભક્તિ કરીને દુર્ભાગ્યને સૌભાગ્યમાં પલટી નાખ્યું. હર હંમેશ એ મારા ચિંતનમાં જ મગ્ન રહેતી. આમ તો એ બધા જ વ્રત કરતી, પરંતુ એણે બે વ્રત તો જીવનભર પાર્યા. એક તો એકાદશીનું વ્રત અને બીજું કાંતિક વ્રત. દરેક માસની બંને એકાદશી કરતી, દસમને દિવસે અલ્પહાર કરતી, એકાદશીને દિવસે નિર્જરા ઉપવાસનું વ્રત કરતી અને બારસને દિવસે બ્રાહ્મણને ભોજન કરાવીને એ પારણા કરતી. બારસના રોજ રાતભર જાગીને મારું ભજન કરતી. આ પ્રમાણે કારતક માસ આવતા સૂર્યોદય પહેલાં ગંગાજીમાં સ્નાન કરીને તુલસી પૂજન કરતી, દીપદાન કરતી, દિવસમાં એક ટંક મીઠા વિનાનું હવિષ્યાન લેતી. આમ આ વ્રતો કરતાં તે ગરડી થઈ દેવી. એવામાં કારતક મહિનો આવ્યો. શુક્લા દશમીના રોજ એને ટાઢ વાઈને તાવ ચડ્યો, છતાંય વહેલા ઊઠીને એ ગંગા સ્નાન કરવા ગઈ. એક તો શિયારો, એમાં હરિદ્વારમાં ગંગાજીનું સ્નાન. તાવને લીધે શરીર તો પાંદડું ધ્રુજે એમ ધ્રુજી રહેલું. હૈયાની બધી જ હિંમત એકઠી કરીને ગુણવતીએ ગંગાજીના ઠંડા હિમ જેવા જળમાં પ્રવેશ કર્યો. જળમાં પગ મૂકતા જ આખા શરીરે જાણે લકવો મારી ગયો હોય એવી દશા થઈ. પ્રભુનું સ્મરણ કરતાં કરતાં તે મધ્ય ભાગમાં આવી. ત્યાં તેણે આકાશમાં એક દિવ્ય વિમાન આવતું જોયું. એમાં ભગવાનના ચતુર્ભુજ પાર્ષદો બેઠા હતા. વિમાન પર ગરુડજીના ચિહ્નોવાળી ધજા ફરફરી રહી હતી. ગુણવતી સમજી ગઈ કે મને લેવા માટે જ ભગવાનનું વિમાન આવ્યું છે. તરત જ એણે પાર્ષદોને પ્રણામ કર્યા. બીજી જ પરે ગુણવતી પંચભૌતિક શરીર ત્યાગીને વિમાનમાં બેઠી. અંતે એ વિષ્ણુલોકમાં આવી. જીવનભર એકાદશી તથા કાર્તિકી વ્રત કર્યું હોવાથી મને પ્રાપ્ત થઈ. જ્યારે પૃથ્વી પર પાપોનો ભાર વધી ગયો ત્યારે બ્રહ્માદિ દેવોએ મને ભૂમિનો ભાર ઉતારવાની પ્રાર્થના કરી. દેવશર્મા, ચંદ્ર, ગુણવતી એ બધા જ મારા લોકમાં પાર્ષદ બનીને રહ્યા હતા. જ્યારે સૌએ જાણ્યું કે ભૂમિનો ભાર ઉતારવા હું અવની પર અવતાર ધારણ કરવાનો છું, ત્યારે દેવશર્મા તારા પિતા સત્રાજીત તરીકે જન્મ્યા. ચંદ્ર અક્રૂર થયો અને તું ગુણવંતી બની. અનન્ય ભાવથી તે મારી આરાધના કરી એટલા માટે તું મારી પત્ની બની. ના, એ વાત સાચી, પણ કયા પુણ્યના ફળ રૂપે મારા આંગણામાં આ કલ્પ વૃક્ષ રોપાયો છે એ વાત તો તમે આમાં આવી જ નહીં. પ્રિય, તે એ જન્મમાં મારા દ્વાર પર તુલસીનો છોડ રોપ્યો હતો. એના ફળ સ્વરૂપે તને અક્ષય કલ્પ વૃક્ષ મળ્યું છે. કાર્તિક મહિનામાં દીપદાન કર્યું હતું. એના બદલામાં અક્ષય લક્ષ્મી પ્રાપ્ત થઈ છે. ના, આપે તો ખૂબ અદ્ભુત વાત કરી, પણ મને એ કહો કે એકાદશી વ્રત અને કાર્તિકી વ્રતનું આટલું બધું મહાત્મય કેમ છે? દેવ, આપ આ વ્રત કરનારા ઉપર આટલા બધા પ્રસંગ કેમ રહો છો? દેવી, એની પાછળ પણ એક ઇતિહાસ છે. પ્રાચીન કાળમાં શંખાસુર નામે બળવાન રાક્ષસ થઈ ગયો. એણે એવો ત્રાસ વર્તાવ્યો કે દેવો પણ સ્વર્ગ છોડી છોડીને ભાગ્યા. બિચારા દેવો અહીં ત્યાં રખડીને દિવસો ગુજારવા લાગ્યા. એક દિવસ શંખાસુરને વિચાર આવ્યો કે અત્યારે તો હું સ્વર્ગમાં સુખપૂર્વક રહું છું, પણ દેવો બળવાન બનશે કે તરત જ સ્વર્ગ પર અધિકાર પ્રાપ્ત કરીને તગડી મૂકશે. યજ્ઞ દ્વારા જ એ બળવાન બને છે, માટે યજ્ઞના મૂળરૂપ વેદોને જ હું નષ્ટ કરી દઉં. જ્યારે મૂળ જ નહીં હોય ત્યારે શાખા ફૂટવાની સંભાવના જ ક્યાંથી રહેવાની? આમ વિચારીને શંખાસુર મૃત્યુલોકમાં આવ્યો. એ વખતે તો હું ક્ષીરસાગરમાં પડી રહેલો. વેદોએ જોયું કે આ અસુર જરૂર એમની દુર્ગતિ કરશે, એટલે ચારેય વેદો પૃથક પૃથક થઈને સમુદ્રમાં છુપાઈ ગયા. શંખાસુરે જાણ્યું કે વેદો સમુદ્રમાં છુપાયા છે, એટલે એ વેદોને ખોરવા સમુદ્રમાં પડ્યો. દેવો ગભરાયા અને તેઓ મારી પાસે આવ્યા. મને આરામથી ઊંઘતો જોઈ મને જગાડવા પ્રયત્ન કરવા લાગ્યા. જય હો કરીને બૂમાબૂમ કરી મૂકી. ખૂબ કોલાહલ થતાં મારી ઊંઘ ઉડી ગઈ. આર સ્મરણતા પૂછ્યું, શી વાત છે, આટલા ગભરાયેલા કેમ દેખાવ છો? ભગવાન, કહેવા જેવી વાત નથી. શંખાસુરે તો માજા મૂકી દીધી છે, પણ થયું છે શું એ તો કહો. ભગવાન, વેદોને નષ્ટ કરવા માટે શંખાસુરે કેળ કસી છે. અત્યારે વેદો છે ક્યાં? એ તો છૂટા છૂટા પડી જઈ સમુદ્રમાં સંતાઈ ગયા છે. શંખાસુર વેદોને શોધવા સમુદ્રમાં પડ્યો છે. એમ, અત્યારે કયો માસ ચાલે છે? કાર્તિક. અને તિથિ? પ્રભુ, શુક્લ પક્ષની એકાદશી છે. ભલે, આજથી આ એકાદશીનું નામ હરિપ્રબોધની એકાદશી રહેશે. એમાં તમારી જેમ સાંજને સમયે શંખ અને ઘંટ વગાડીને જે મને જગાડશે એને હું સર્વ સમૃદ્ધિ આપીશ. મેં સમીપમાં ઉભેલા દેવોને સંબોધીને કહું, દેવો, આ કાર્તક મહિનો મને ખૂબ પ્રિય છે. જે નર નારી કાર્તિકી વ્રત અને એકાદશી કરે એમને હું ખૂબ ચાહું છું. જુઓ દેવરાજ, જે વ્યક્તિએ નિયમપૂર્વક કાર્તિક સ્નાન કર્યું હોય એને શરીર ત્યાગ બાદ મહારાજ ધામમાં લઈ આવજો. અને વરુણ, તમે યાદ રાખજો, એ માગે કે ન માગે એને પુત્ર પૌત્રાદીનું સુખ આપજો. કુબેર, એને ધનની કમી ન રહે એનું ધ્યાન રાખજો. અને યમ, રોજ તમને કહું છું કે જેણે કાર્તિકી વ્રત કર્યું હોય એને ભૂલથી પણ કટુ શબ્દ ન કહેશો. એમ સર્વદેવોને યોગ્ય આજ્ઞા આપીને મેં માછલીનું રૂપ લીધું અને જળમાં પ્રવેશ કર્યો. શંખાસુરને મારીને સર્વ વેદોને લઈ બહાર આવ્યો. સત્યભામાજીએ કહ્યું, નાથ, આપ તો ખરા છો, આપે માછલીનું રૂપ પણ લીધેલું, આપ કેટલા રૂપ જાણો છો? ભગવાને ખડખડાટ હસતા કહ્યું, દેવી, આપને નવાઈ લાગે છે? માછલી તો ઠીક, હું વરહા પણ બન્યો છું, સિંહનું રૂપ લીધું છે, કાચબાનું શરીર પણ મેં ધાર્યું છે. ભક્તની ભાવના પ્રમાણે મારે શરીર ધારણ કરવું પડે છે. ભગવાન, આપ તો ખૂબ જ અદ્ભુત છો. કોક વાર સિંહ બનો છો તો કોઈ વાર કાચબા બનો છો. ભલે બીજા ભક્તોને આવા સ્વરૂપ લીધા, પણ મને તો મદન મોહન સ્વરૂપે જ દર્શન દીધા કરજો. ભૂલે ચૂકે વાઘ સાપ મીઠી સ્વરૂપે દર્શન ન દેશો. આ સાંભળતા જ શ્યામ સુંદર ખડખડાટ હસી પડ્યા. એમના હાસ્યમાં સત્ય ભામાજીનું હાસ્ય ભરી ગયું. આમ હાસ્ય વિનોદ કરતાં કરતાં સુખમાં દિવસો પસાર થતા હતા.